मुक्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निरग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्याकुक्षिरत्नं शब्दजीतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 12 मई 2013, श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 671 मुंबई फागण सुद 23 रविवार 1952। तमारो कागड़ एक आजे मळ्यो छे ते कागड़ में श्री डूंगरे जे प्रश्नों लखाव्या छे तेना विशेष समाधान अर्थे प्रत्यक्ष समागम पर लक्ष्य राखवा योग्य छे। प्रश्नों थी घणो संतोष थयो छे। जे प्रारब्धना उदय थी अत्रे स्थिति रहे छे ते प्रारब्ध जे प्रकारे विशेष करी वेदाय ते प्रकारे वर्ताय छे अने तेथी विस्तारपूर्वक पत्रादि लखवानुं घणुं करीने थतुं नथी। श्री सुंदरदास जीना ग्रंथों प्रथमथी ते छेवट सुधी અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો તો કેટલાક વિચારનું સ્પષ્ટીકરણ થશે। પ્રત્યક્ષ સમાગમે ઉત્તર સમજાવવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પહોંચ લખી છે એ જ ભક્તિભાવે નમસ્કાર। પત્ર અહીં પૂરો થાય છે। પૂજ્ય સુભાગભાઈ ઉપર લખાયેલો પત્ર છે જેમાં ડુંગરસિંહભાઈએ અગમ નિગમના કંઈક પ્રશ્નો લખાવ્યા છે અને કૃપાળુદેવ એ અંગે ઘણો જ સંતોષ વ્યક્ત કરે છે કે પ્રશ્નોથી ઘણો સંતોષ થયો છે। જ્ઞાનીઓને એવા પત્રો લખાય, એવા પ્રશ્નો પૂછાય કે જેમાં જ્ઞાનીઓનું અંતઃકરણ ખુલે, અગમ નિગમના ભેદ બહાર પડે। જ્ઞાનીની વાણી હંમેશા પરાવાણી હોય છે, કોઈ એવો યોગ બને નિમિત્તનો અને એને કારણે અંદરમાં રહેલી અદ્ભુત જ્ઞાનની જ્યોત પ્રકાશિત થાય, આલોકિત થાય। પ્રશ્નોથી, સત્સંગથી, સત્સમાગમથી આવા અવસરો પ્રાપ્ત થાય છે અને આમાંથી જ જગતભરની અંદર જ્ઞાનીઓએ જે જ્ઞાન અદ્ભુત આપ્યું છે તે હંમેશા પ્રશ્નોત્તરી હોય ત્યાં જ આપ્યું છે। પ્રશ્નોત્તરીના રૂપની અંદર જ્યારે વાત થાય ત્યારે અગમ નિગમના કમાડ ઉઘડી જાય છે। કૃપાળુદેવ કહે છે કે અત્યારે તો એ પ્રશ્નોના જવાબ સ્પષ્ટીકરણ પ્રત્યક્ષ સમાગમે થશે, વિશેષ સમાધાન એનું સમાગમથી મળશે। કારણ કે પ્રશ્નોના સમાધાન પણ એક પક્ષી પત્ર લખવાથી પણ નહીં મળે, સાથે સમાગમ હશે તો એની અંદર વિચાર વિમર્શ આદાન પ્રદાન થશે। જ્ઞાનીની પ્રત્યક્ષ હાજરીની અંદર એની ભાવધારાની સાથેનું પણ આદાન પ્રદાન થાય છે, એટલે સમાધાન વિશેષ થાય છે. એક વાત સાંભળીને, કોઈથી સાંભળીને અથવા તો પત્રમાં વાંચીને જે સમાધાન ન થાય, એ સમાધાન પ્રત્યક્ષ જ્ઞાનીની વિદ્યમાનતામાં એની સામે પ્રત્યક્ષ જ્યારે આપણે અનુસંધાન કરીએ, ભાવાનુસંધાન થાય, ત્યારે વાત અધિક સ્પષ્ટ થઈ જાય છે. તો કૃપાળુદેવે અહીંયા એ જ કહ્યું છે અને સાથે પોતાની સ્થિતિ અદ્ભુત બતાવી છે, જે સૌ મુમુક્ષુએ લક્ષમાં રાખવા જેવી છે, કે જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે. અમે કેમ વર્તીએ છીએ? તો પ્રારબ્ધનો જે ઉદય છે, જે કર્મનો ઉદય છે, એ ઉદય જે પ્રકારે અમારે ઉદય આવ્યો છે તે પ્રકારે વિશેષ કરી વર્તાય. કર્મથી ઉદયથી ભાગવું નથી, પરંતુ અદિનપણે, બળવાનપણે, અવિષમ ભાવે એને વેદવા છે. વિશેષ પ્રકારે વેદવા છે એટલે એનો ક્ષય કરવો છે, કસો જ હિસાબ બાકી રાખવો નથી. કોઈને દેવું ચૂકવવું હોય તો એટલા પ્રેમભાવપૂર્વક કે તારા આના વ્યાજ આના શીખે લઈ લેજે અને દૂધે ધોઈને દેવા છે, એમ જ્ઞાનીઓ કર્મનો હિસાબ કરે છે પૂતગલ સાથે, કે અનાદિકાળના અજ્ઞાનથી આ દેવું કર્યું છે, જગતના પૂતગલ પરમાણુઓ ભેળા કર્યા છે, અજ્ઞાનને કારણે થયા છે, એ ભૂલને કારણે આ મારે આ સ્થિતિ આવી છે, હવે ઉદયમાં આવ્યા છે તો આવો તમારો હિસાબ ચૂકતે કરી દેજો, કશું પણ કંઈ બાકી રહે નહીં. અને જેમ ઉદારતા કહેવી હોય કે તમે આ મારી ચીજ જોઈ છે, મકાન લેવું છે, ભાવ તમે ભરો અને પછી 5,000 હું તમને વધારે આપીશ, ગ્રેસથી જેને કહીએ, એમ કર્મનું દેવું ક્યારેક ખેદથી ન ચૂકવવું, ગ્રેસથી ચૂકવવું, કે લઈ જા તું આવ્યા છો, મારી ભૂલને કારણે ભૂલ થઈ ગઈ ને મારી, કંઈ વાંધો નહીં, હવે હું તમને એવું વળતર આપીશ કે કશું જ બાકી ન રહે, કેમ કે આપણે જન્મો જન્મના હિસાબ ચૂકવવા છે, હવે તમારી સાથે કોઈ વ્યવહાર થાય એવી લેશ માત્ર પણ ઈચ્છા નથી. એવી અદ્ભુત જ્ઞાનીની સ્થિતિ. એક કે છે વિશેષ કરી વેદાય, અરે ભાઈ હોય એટલું વેદો ને, વધારે વેદવાની શું જરૂર છે? તો કે ના, અમારે કશું બાકી રાખવું નથી, વેદન એવું કરવું છે કે વેદનાનો ક્ષય થાય, વેદન એવું કરવું છે કે કર્મનું ક્ષીણ થાય, ક્ષય થાય, ક્યારેય ફરી પાછા ઉદ્ભવે નહીં. આવા પ્રકારના વેદનનો જ્ઞાનીઓનો બોધ છે. કર્મ ઉદયમાં આવે તો એને બળવાનપણે વેદવા અને નવા ન બંધાય એવી કાળજી રાખવી. જો ભાવધારા વિભાવમાં જશે, ખેદમાં થશે, શોકમાં જશે તો નવા કર્મ બંધાશે, માટે નવા પણ નથી બાંધવા, અને જે છે એને ભોગવવા છે એમાં પણ કંઈ કચાશ રાખવી નથી, પૂરેપૂરા ભોગવવા છે, સ્વીકાર કરી લો, શાંત સ્વીકાર. કર્મના ઉદયની સામે વઢવાડ ન થાય, એનું સ્વાગત થાય, કે જેટલું ઉદયમાં આવે તો સારું, પૂરું થાય, હિસાબ ચૂકતે થાય. આજે સમજણ છે, આજે આ પંચેન્દ્રિય વાળો મનુષ્ય દેહ છે, આજે સંજ્ઞા છે, તો આજે વેદી લઉં, પછી નહીં થાય, પછી તો કર્મથી ભાગવાનું થશે, અજ્ઞાન હશે, મૂઢતા હશે અને મનુષ્ય સિવાયનો દેહ હશે, તો વેદવા માટે પણ સાધન નબળું હશે. આ મનુષ્ય દેહ કર્મ વેદવાનું ઉત્કૃષ્ટ સાધન છે, એટલે જ મનુષ્ય દેહમાં મોક્ષ થાય છે, કારણ કે કર્મનો પૂર્ણ ક્ષય એ મનુષ્ય દેહ સિવાય થઈ શકતો નથી. જ્ઞાનીએ એટલું સરસ અહીંયા મૂક્યું છે કે જે તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે, અને એ વર્તવાને કારણે અમે બાકીની કોઈ ક્રિયાઓ કરી શકતા નથી અને એનો અમને ખેદ પણ નથી, પત્રાદિ લખવાનું પણ થતું નથી, ઘણું અટકી જાય કંઈ વાંધો નહીં, પણ કર્મ શાંતિથી વેદી લેવા, ધીરજપૂર્વક વેદી લેવા, સ્વભાવમાં રહીને વેદી લેવા, સમતાના સહારે વેદી લેવા, કારણ કે એ હિસાબ ચૂકતે કરવાનો છે. ઘણી અદ્ભુત વાત, સામાન્ય મુમુક્ષુને પણ એ કર્મ વેદતો હોય, પણ અધકચરા મને વેદે, એને ગમે નહીં સ્થિતિ, અને અધકચરા મનથી જે વેદે એટલે કંઈક ને કંઈક બાકી રાખે, અને બાકી ન રાખે તો નવું ઊભું કરે. કેમ કે ત્યારે વિભાવ કરે, એની સામે દ્વેષ કરે, એ જે નિમિત્ત આવ્યા હોય, નિમિત્તથી બને કર્મ ઉદયમાં આવે તો કંઈ ને કંઈ નિમિત્ત તો નિમિત્તને ચોંટે, અને એને કારણે શું થાય કે નવા કર્મનો બંધ પડ્યા જ કરે, હિસાબ ક્યારેય ચૂકતે થાય નહીં. અને કેટલીક વાર તો એકના 21 મોરીમાં એક ભોગવવા જાય અને 21 બાંધે. આવું અજ્ઞાન જીવની અંદર વર્તે છે. જ્ઞાની કહે છે કે મનુષ્ય દેહને ઉત્તમ એટલા માટે કહ્યો છે કે મનુષ્ય દેહમાં કર્મ પૂર્ણપણે વેદી શકાય, કંઈ બાકી ન રહે એવી આ દેહની ક્ષમતા છે. પાંચે પાંચ ઇન્દ્રિયો છે, સંજ્ઞીપણું છે, વિચાર શક્તિ છે, પર્યાપ્તિ છે ઇન્દ્રિયોની, કોઈ વાતે અધૂરપ નથી. આવા દેહનો વિચાર કરીને પૂર્ણ દેહ એટલા માટે પૂર્ણ છે કે કર્મનો પૂર્ણ ક્ષય થવાની શક્યતા અને સામર્થ્ય અને ક્ષમતા આ દેહમાં છે, માટે મોક્ષ છે, બીજા દેહમાં ઈ નથી. ભોગની દ્રષ્ટિએ કદાચ પૂર્ણ હશે બીજો દેહ, પરંતુ કર્મક્ષયની દ્રષ્ટિએ નથી. અને મોક્ષ જેને મેળવવો છે એને તો કર્મક્ષયનું સાધન જોઈએ, એ આ મનુષ્ય દેહ છે. એની વિશેષતા ગુરુ અહીંયા મૂકી છે કે અદિનપણે, જરાય દિન ન થવું, બળવાન પણે અને અવિષમ ભાવે કર્મને વેદવા. જો કર્મની નિર્જરા ઈચ્છતા હોઈએ તો ભક્તિભાવે નમસ્કાર કરીને પત્ર અહીંયા પૂરો કર્યો છે. પત્રાંક 672, મુંબઈ, ફાગણ સુદ 10, 1952. ઓમ સદગુરુ પ્રસાદ. આત્મારથી શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે શ્રી સાયલા. વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય, ઉપશમ આદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી શ્રી સુંદરદાસ આદિના ગ્રંથનું બને તો 2-4 ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું. શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતી છે. ફરી પત્ર સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈ ઉપર લખે છે. સૌભાગ અને ડુંગરસિંહનો સત્સંગ અધ્યાત્મના અનેક અગમ નિગમના પ્રશ્નો ઉપર ચાલે છે, અને એમાં જે પ્રશ્નો એને પૂછવા જેવા લાગ્યા છે એ મૂક્યા છે, અને કૃપાળુદેવને તો એનાથી ઘણો સંતોષ છે. આવી જિજ્ઞાસા જીવની તત્વ સંબંધી થાય, આવો એનો વિચાર વિમર્શમાંથી આવા આવા નવા નવા પ્રશ્નો સૂજે, એટલે કહે છે કે અમે તમને વિસ્તારપૂર્વક કાગળ લખતા નથી, પરંતુ ચિત્તમાં વૈરાગ્ય ઉપશમ આદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં, વૈરાગ્યને ઉપશમ જાગૃત રહે એવો સદા સદૈવ પ્રયત્ન મુમુક્ષુએ અને સાધકે કરવો જોઈએ. કોઈ સત્પુરુષનો યોગ બને તો બને, ન બને તો પણ ચિત્તમાં વૈરાગ્ય અને ઉપશમની ધારા પ્રદીપ્ત રહેવી જોઈએ. એ દીવડો ક્યારેય ઝાંખો ન થવો જોઈએ, એ ક્યારેય ઓલવાવો ન જોઈએ. સતત એમાં એને તેલ પૂરવું જોઈએ, દિવેલ પૂરવું જોઈએ. અને એ કહે છે સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણજો. વૈરાગ્ય અને ઉપશમના દીપને પ્રજ્વલિત રાખવા માટે સત્શાસ્ત્રનું દિવેલ હંમેશા પૂરતા રહેવું જોઈએ. સત્શાસ્ત્ર જેમાં આત્મા સંબંધી વાત છે, વૈરાગ્ય સંબંધી વાત છે, ઉપશમ સંબંધી વાત છે, એવા શાસ્ત્રોનું અનુશીલન કરીએ, પરિશીલન કરીએ, વાંચન સ્વાધ્યાય કરીએ, જેથી કરીને જીવમાં વૈરાગ્યની ધારા વધે. પાત્રતાનો મોટો આધાર વૈરાગ્ય અને ઉપશમ છે. મુનિઓને પણ કેટલે સુધી કૃપાળુદેવે એક જ વાત કરી છે કે મુનિઓ હાલમાં વૈરાગ્ય અને ઉપશમનું બળ વધે એમ કરજો. કશું જ ન થઈ શકતું હોય જ્યારે સાધરામાં, ત્યારે મુમુક્ષુ જીવે આટલો વિચાર કરવો કે મારા જીવનની વૈરાગ્યની ધાર નબળી તો નથી પડી ને. જગતના પદાર્થ પ્રત્યે મોહ અને આસક્તિ એ અવૈરાગ્ય છે. ગ્રહ સંબંધીમાં આસક્તિ થવી એ વૈરાગ્ય નથી. આવી આસક્તિનો અભાવ જેના સંગમાં છીએ, જેના સંબંધમાં છીએ, જેના સંયોગોમાં સાથે રહીએ છીએ, એના પ્રત્યે આસક્તિ ન થવી જોઈએ. રહેવું, સંભાવથી રહેવું, આસક્તિથી નહીં. એટલે આસક્તિ ન રહીએ અને સંગમાં રહીએ છીએ, સંબંધમાં રહીએ છીએ, સંયોગોની સાથે જીવીએ છીએ, તો એવા કેટલાય પ્રસંગો બને, નિમિત્તો બને કે જેમાં જીવના સંભાવની ધારામાં ક્યાંક વિભાવ ઉત્પન્ન થાય, વિકાર ઉત્પન્ન થાય અને કશાય જાગૃત થાય. કશાયો જાગૃત થાય તો જીવની અંદર બંધની પરંપરા શરૂ થઈ જાય. કારણ, કર્મબંધનું કારણ ભાવ છે અને આપણા ભાવ સવારથી સાંજ સુધીમાં કેટલા થયા હશે એ વિચાર કરવો. હું સવારે ચા પીતો તો ત્યારે મારા ભાવ કેવા હતા, નાવા બેઠો ત્યારે મારા ભાવ કેવા હતા, કોઈની સાથે ચર્ચા કરી ત્યારે ભાવ કેવા હતા, છાપું વાંચતો તો ત્યારે ભાવ કેવા હતા, અહીંયા આવવા માટે તૈયાર થયો ત્યારે ભાવ કેવા હતા. દિવસભરની ચર્યામાં જુઓ તો ભાવ ક્યારે સ્વભાવમાં હતા કે વિભાવમાં હતા. અને આ ભાવનો જે પ્રકાર છે એ કેટલી પ્રકારના છે? ભાવ અનંત પ્રકારના છે. ભાવથી કર્મ બંધાય છે. કોઈ સામે મળ્યું અને ભાવ કયો આવ્યો, કોઈની સાથે સેજ અથડામણ થઈ અને ભાવ કયો આવ્યો, જતાતા અને સિગ્નલ ન આવ્યું કયો ભાવ આવ્યો, ઓવરટેક કરીને નીકળી ગયા કયો ભાવ આવ્યો. અરે વિચાર કરીએ કે આ જીવ ભાવથી જીવે છે પણ વિભાવથી જ જીવે છે. અનંત ભાવ એક દિવસની એક ચર્યાની અંદર જુઓ તો ભાવની ધારા એવી છે. અને ત્યારે વિચાર કરો કે ભાવમાં શુભ કેટલા, અશુભ કેટલા ને શુદ્ધ કેટલા. તો શુભ અશુભની ગણતરી હજુ થઈ શકશે પણ શુદ્ધ તો ક્યાંય ગોઈતો નહીં જડે. શુદ્ધ ભાવ મુજમાં નથી. હે પ્રભુ, મારી તો આ સ્થિતિ છે. એટલે કહ્યું કે જીવ સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય છે. ભાવથી કર્મ બંધાતા હોય અને આ ભાવ અખંડપણે અનંત પ્રકારના છે તો દુઃખના પ્રકાર કેટલા હોય? અનંત. કર્મ કેટલી પ્રકારના હોય? અનંત. 254માં કહ્યું કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી વર્તે છે. કર્મ અનંત પ્રકારના છે. આત્મસિદ્ધિમાં કહ્યું કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8. જ્ઞાનીઓ તો પૃથક્કરણ તમે કહ્યું છે, બાકી તો જેટલા ભાવ એટલા કર્મ. અને આ ભાવની ધારા વિચાર કરીએ તો આ ભાવ તો સમયે સમયે ભાવ બદલાય છે. તો તે સમયે ભાવને આધાર આપો વૈરાગ્યનો અને ઉપશમ. જો જીવનમાં વૈરાગ્યનો આધાર હશે, ઉપશમનો આધાર હશે તો ભાવની પરિણતિ મંદ થશે. કર્મો બંધાશે એ પણ બહુ નબળા શિથિલ બંધવાળા હશે. એનાથી મુક્ત થવું સરળ છે. એક આલોચના, એક ક્ષમાપના, એક પ્રભુનું સ્મરણ, એક માળા, એક મંત્ર, એક જાપ ઘણું છે. એક કર્મને તોડવા માટે ઘણું સશક્ત સાધન છે આલોચના, પ્રાયશ્ચિત, ક્ષમાપના, કાયોત્સર્ગ. પરંતુ જાગૃતિ નહીં હોય, વૈરાગ્ય ન હોય, ઉપશમ નહીં હોય તો ભાવ તો બેફામપણે ચાલશે. અને આવા બેફામ ભાવ આ તીવ્ર ભાવે અને માઠા પરિણામે કૃપાળુ દેવે અનંતાનુમંદની વ્યાખ્યામાં કીધું છે કે તીવ્ર ભાવે અને માઠા પરિણામે જ્યારે જ્યારે કર્મનો બંધ થાય છે એ કર્મ જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે છે. એટલે કે આ કર્મોથી જીવ છૂટી શકતો નથી, કારણ કે એ કર્મો જતા જતા નવા કર્મો ઉત્પન્ન કરીને જાય છે, એટલે જીવને સંસાર સાથે અનંતનો અનુબંધ થાય છે. આ જો અનંતાનું બંધથી બચવું હોય, આ કર્મના બંધની પરંપરાથી જો જીવને મુક્ત રાખવો હોય, તો પ્રસંગો આવે, નિમિત્તો આવે, ઉદય આવે, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કંઈ ને કંઈ પ્રકારની પ્રવૃત્તિ ધર્મમાં પણ છીએ, પણ જીવનને આધાર આપો વૈરાગ્ય અને ઉપશમનો. આ વૈરાગ્ય અને ઉપશમનો આધાર સત્સમાગમમાં બહુ સરળતાથી મળી શકે છે, પરંતુ એ ન હોય ત્યારે જ્ઞાની કહે છે કે સતશાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણીને સુંદરદાસના ગ્રંથનું અવલોકન કરજો. અહીંયા પહેલી વાર સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈને આ પત્ર લખાવવામાં કૃપાળુદેવે સુંદરદાસના બધા ગ્રંથો, કેટલા, પ્રથમથી કરીને પ્રાંત સુધી એના જેટલા ગ્રંથો છે, એ શરૂથી માંડીને પ્રાંત એટલે અંત સુધી, એ બધા ગ્રંથોની વિશેષ અનુપ્રેક્ષા કરવો. અનુપ્રેક્ષા કરવી એટલે વાંચવા નહીં, પરંતુ મનન ચિંતન સાથે વિચારવા, ગ્રંથને વિચારવા, ગ્રંથને વાંચી ન જવા, ગ્રંથને વિચારવા. એટલે આપણે કહીએ છીએ આત્મસિદ્ધિ વાંચી ન જવી, આત્મસિદ્ધિ વિચારવી, અનુશીલન કરવું, પરિશીલન કરવું, એક એક શબ્દના આશયમાં જવું, ભાવમાં જવું, અને એ દ્વારા આપણે શું ભાવ જાગે છે એના ઉપર લક્ષ્ય કરવું. તો કે જે સુંદરદાસના ગ્રંથો અહીંયા આપ્યા છે એમાં વાંચવું પૂછવું, બંને જણા ચાર પાંચ જણા જે બેઠા હો, વાંચતા જાઓ, પૂછતા જાઓ, વાંચતા જાઓ, પૂછતા જાઓ, વિચાર વિમર્શ કરતા જાઓ. આવા ગ્રંથો વિશેષ અનુપ્રેક્ષાથી વિચારવા તમને તથા ડુંગરને વિનંતી છે. કૃપાળુદેવ શબ્દ વિનંતી મૂકો. અજ્ઞાની પુરુષ, આ ગ્રંથ વાંચવાની અમારી તમને વિનંતી છે. આગળ, કાયા સુધી માયા એટલે કશાયાદીનો સંભવ રહ્યા કરે એમ શ્રી ડુંગરને લાગે છે. તે અભિપ્રાય એટલે ઘણું કરીને તો યથાર્થ છે, તો પણ કોઈ પુરુષ વિશેષને વિશે કેવળ સર્વ પ્રકારના સંજ્વલન આદિ કશાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે અને થઈ શકવામાં સંદેહ થતો નથી, તેથી કાયા છતાં પણ કશાય રહિતપણું સંભવે, અર્થાત સર્વથા રાગ દ્વેષ રહિત પુરુષ હોઈ શકે. કેટલી અદ્ભુત વાત મૂકી છે ડુંગરભાઈએ. લખ્યું કે કાયા ત્યાં સુધી માયા. સાહેબ આ તો બને, કાયા છે ત્યાં સુધી માયા છે. કૃપાળુદેવ કે છે ડુંગરને એમ લાગે છે, બહુ સત્સંગી છે, બહુ શાસ્ત્રોનો અભ્યાસી છે, યોગ માર્ગનો ખૂબ આરાધક છે, છતાં લખે છે એ વાત તમારી ઘણું કરીને સાચી છે. સામાન્ય જો વિચાર કરો તો જગતના જીવો સામાન્યતાથી જે જીવે છે એમાં તો કાયા ત્યાં સુધી માયા, માયા એટલે કશાય, એ વાત સાચી છે. પણ અહીંયા નિર્દેશ કરે છે, સિદ્ધાંત જો બતાવે છે. હવે આ કાયા ત્યાં સુધી માયા એ આપણી વ્યવહારિક વાત છે. એ કહે છે કે તો પણ કોઈ પુરુષ વિશેષને વિશે કેવળ સર્વ પ્રકારના સંજ્વલન આદિ કશાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે. કોઈ એક વિશેષ પુરુષ, સાધક, મનુષ્ય દેહધારી એવાની વિશે સંજ્વલન આદિ કશાયનો પણ અભાવ. સંજ્વલન કશાય એટલે જેનું કશાયનું રહેવાપણું 15 દિવસથી વધારે રહી શકે નહીં, બહુ જ અલ્પ સમયવાળા, એનો પણ અભાવ થઈ શકે. ચાર પ્રકાર છે અનંતાનુબંધી: અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન. આ કશાયનું માપ કીધું છે, એક અનંતકાળનો છે, એકનો કાળ ચાતુર્માસ છે, એકનો વર્ષનો છે, એકનો 15 દિવસનો કીધો છે. વધારેમાં વધારે ઉડી જ જાય, 15 દિવસ તો રહે જ નહીં. આવા સંજ્વલન આદિ કશાય 8મા ગુણસ્થાનક પછી જીવ જ્યારે કેવળ જ્ઞાન તરફ પ્રયાણ કરતો હોય, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ એની અવસ્થામાં હોય, ત્યારે યથાર્થ ચારિત્ર પ્રગટે ત્યાર પહેલા એને સંજ્વલન આદિ કસાયનો પણ અભાવ થઈ જાય છે. તો કે જે કોઈ પુરુષને વિશેષને વિશે આવું સંજ્વલન આદિના કસાયનો અભાવ થઈ શકવા યોગ્ય છે, એટલે કે કેવળ સર્વ પ્રકારના કાયા છતાં પણ કસાઈ રહિત પણ સંભવે, એક પણ કસાઈ ન સંભવે કાયા હોવા છતાં. સ્થિતિ વિચારજો, કાયા હોવા છતાં એક પણ પ્રકારનો કસાઈ ન સંભવે એવી સ્થિતિ પણ સંભવિત છે એમાં સંદેહ થતો નથી. અર્થાત સર્વથા રાગ દ્વેષ રહિત પુરુષ હોઈ શકે, દેહધારી પુરુષ વિદ્યમાન સર્વથા રાગ દ્વેષ રહિત પુરુષ હોઈ શકે. જૈનમાં આ અરિહંતની કલ્પના છે, તેરમાં ગુણસ્થાનકની આ કલ્પના છે, સયોગી પરમાત્માની આ ભૂમિકા છે. આવું દર્શન જૈન દર્શન આપે છે કે આત્મા વિદ્યમાન છે, ચૈતન્ય તત્વ અંદર છે અને એ જ્યારે પૂર્ણ પ્રકાશિત થાય છે ત્યારે એ કાયા કશાય રહિત પણ હોઈ શકે છે. કારણ કશાય કાયા નથી કરતી, કશાયનો કરતા ચેતન છે. અને ચેતન જો પોતાના નિજ ભાવમાં છે, ચેતન જો પોતાની પ્રકૃષ્ટ શુદ્ધ અવસ્થામાં છે, તો કાયા હોવા છતાં માયા રહિત એટલે કસાઈ રહિત સ્થિતિ હોઈ શકે છે, સંભવી શકે છે. રાગ દ્વેષ સર્વથા રાગ દ્વેષ રહિત પુરુષ હોઈ શકે છે. રાગ દ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં. સામાન્ય જીવોને લક્ષમાં ન આવે કે આ પુરુષ દેહધારી છે છતાં પૂર્ણ વિતરાગ છે, સામાન્ય જીવોને સમજમાં ન આવે. એથી તે પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. પણ વિચારવાન છે એથી આવો અભિપ્રાય સિદ્ધ કરે નહીં, પોતે પોતાની દલીલથી, તર્કથી, કુતર્કથી, માન્યતાથી, વિતંડાવાદથી ઘણાને ટેવો જોઈએ, સાબિત કે ન હોય એટલે ન હોય જોઈએ. કૃપાળુ દેવે તો અદભુત વાત મૂકી છે, આ કાળમાં મોક્ષ ન હોય તો શું વાત કરશ, જીવ હોય ને મોક્ષ ન હોય, કાળ પર તત્વ છે, જીવ સ્વદ્રવ્ય છે. એટલી વાત મૂકી છે સમજાવવાની, શૈલીથી સમજાવ્યું છે, અપેક્ષાથી સમજાવ્યું છે, સ્યાદ વાતથી સમજાવ્યું છે. આવો નકાર નહીં, આ કાળમાં ક્ષયિક સંકેત ન હોય, આ કાળની અંદર આ દસ બોલ ન હોય, આ કાળમાં મોક્ષ ન હોય, આ વખતે આવા કોઈ સત્પુરુષ ન હોય, વગેરે 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 વગેરે, છેદ વિચ્છેદ, લોપ વિલોપ, લોમ વિલોમ, ખંડ ખંડિત, આવી જ વાતમાં જીવને રસ છે અને એનો અહમ પોસાય છે અને એની પાસે સાધન છે, વાચા જ્ઞાન છે, ભાષા જ્ઞાન છે, તર્ક છે, કુતર્ક છે, વિતંડાવાદ છે, એ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે કે ના, દેહ હોય ત્યાં સુધી દેહના ધર્મો તો હોય જ, પણ આ દેહનો ધર્મ નથી, કસાય છે દેહનો ધર્મ નથી, એ પાછી એને ભાન ન હોય. કારણ કે મૂળ જડ હોય, અજ્ઞાની હોય, વિદ્વાન હોય એટલે એમાં જડતા ઘણી હોય કે ભાઈ આ તમે કયો છો, એ દેહનો ધર્મ નથી, કસાય છે એ આત્માના ભાવનું સ્વરૂપ છે. જો ચૈતન્ય શુદ્ધ છે, વૈરાગ્ય વાસિત છે, જ્ઞાનયુક્ત છે તો એમાં કસાય ન પણ હોય. સામાન્ય જીવો નહીં સમજી શકે કે પુરુષ કસાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય, પણ એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ ન કરે કે ના ના હું તો સાબિત કરી દઉં, કેમ કે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. બાહ્ય ચેષ્ટાથી એની આત્માની દશા શું છે એ સર્વથા ન ખબર પડે, થોડે અંશે એનો ખ્યાલ આવે. જો મુમુક્ષુતા હોય તો એ દશાનું અવલોકન થઈ શકે. પણ વિચારવાન એટલે મુમુક્ષુ જીવ, પણ જો મુમુક્ષુતા ન હોય તો એને આ ભેદ પકડાય નહીં, જ્ઞાની અજ્ઞાનીનો ભેદ ન પકડાય, એ સમજી જ ન શકે. એ તો માત્ર ભાષાથી જ નિર્ણય કરે, વેશથી જ નિર્ણય કરે, ચિહ્નથી જ નિર્ણય કરે, બાહ્ય ભબકાથી જ નિર્ણય કરે, ઠાઠમાઠ અને ધામધૂમથી જ નિર્ણય કરે કે કોણ મોટો જ્ઞાની અને કોણ સાચો જ્ઞાની. કારણ કે એની દ્રષ્ટિ બાહ્ય છે, ચમત્કારમાં છે, એની દ્રષ્ટિ આડંબરમાં છે, એની દ્રષ્ટિ લોકસંજ્ઞામાં છે, એટલે એના બધા માપદંડ બધા ખોટા. એ મનોરંજનથી નક્કી કરે કે કોણ સારું મનોરંજન કરે છે. જ્ઞાનીની આત્મદશા યથાર્થપણે ઓળખવી દુષ્કર છે. વિચારવાન જીવ, મુમુક્ષુ જીવ કે જે આત્મદશાનો સાધક છે, જેને આત્માર્થ સિવાય કંઈ રોગ નથી, આવો જીવ એની શુદ્ધ પરિણતિ હોવાને કારણે એ જ્ઞાનીની આંતરદશાનું પણ અવલોકન કરી શકે છે. ગાંધીએ ભુલેશ્વરની ઝવેરી બજારની પેઢી ઉપર રહેલ શ્રીમદ રાજચંદ્રને વ્યાપારી વેશમાં એની સાથે સત્સમાગમ કર્યો છે અને એણે લખ્યું છે કે એની દશા જે હતી એ વેપારીની નહીં પણ વિતરાગીની હતી. એણે એની આંતરદશાનું અવલોકન કર્યું. અપૂર્વ અવસર તો પાદમાં પદ મળ્યું એમને આફ્રિકાથી આવ્યા પછી. તેણે લખ્યું કે અપૂર્વ અવસરની પહેલી બે કડીમાં જે વૈરાગ્ય શ્રીમદે ગાયો છે એ વૈરાગ્ય મેં તો 25 વર્ષની ઉંમરે એના જીવનમાં નિતરતો જોયો. શ્રીમદ તો વૈરાગ્ય મૂર્તિ હતા, જગતની એક ચીજ પ્રત્યે પણ મોહ થયો હોય એવું મેં એના જીવનમાં ક્યારેય જોયું નથી. કોઈ દંભ નહીં, કોઈ આડંબર નહીં, આવી નિખાલસતા અને આવી વૈરાગ્ય અને ઉપસમની વૃત્તિ. તો એણે કહ્યું કે આની જાત વેપારીની નહીં, વિતરાગીની છે. કોઈના લક્ષમાં આવે, મુમુક્ષુના લક્ષમાં આવે, સાધકના લક્ષમાં આવે, જે આત્માનો કામી છે એને પકડાય. સંતની અવસ્થા શું છે, સત્પુરુષની દશા શું છે એનું ઓળખાણ એને થાય. બાકી તો બધા એને વેશ ઉપરથી જુએ અને બાહ્ય દેખાવ ઉપરથી, ધામધૂમ ઉપરથી. આ જ્ઞાનીના આપણે માપ લઈને નીકળ્યા છીએ અને જગતમાં સત્પુરુષને ગોતવા નીકળ્યા છીએ, નહીં બની શકે. કૃપાળુ દેવે 337ના પત્રમાં લખ્યું છે, દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ, શબ્દ પૂર્ણ છે, થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ. આ વાર્તા નથી, આ શબ્દ નથી, આ ભાષા નથી, અનુભવ છે, આ અનુભૂતિ છે. પૂર્ણ વિતરાગતા દેહ હોવા છતાં એ લખી શકે કે તમે સંસારમાં છો, વેપારમાં છો, વ્યવહારમાં છો, તો સૌભાગભાઈને લખે કે હા, આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન જંગલમાં છે, વનમાં છે, અને આ દેહ કંઈક ક્રિયા કર્યા કરે છે. આવી અદ્ભુત દશા દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે. જ્ઞાનીની ઓળખાણ એમને આપવા માટે આત્મસિદ્ધિની છેલ્લી ગાથા મૂકી. લોકો ક્યાંય ભૂલ ન કરે, આત્મસિદ્ધિ તો મુમુક્ષુ માટે જ છે. એ મુમુક્ષુતા ન હોય તો આત્મસિદ્ધિનો આપણને કોઈ અનુબંધ થવાનો જ નથી. હજી સંસારમાં જો આપણો પ્રેમ છે, વૈરાગ્ય ઉપસમ નથી, આત્મસિદ્ધિની એકેય ગાથા આપણને કોઈ કલ્યાણકારી ઉપકારી થશે નહીં, સ્પર્શશે નહીં. કારણ કે આપણે તો ગાવા ખાતર ગાશું, લોક દેખાડા ખાતર ગાશું, લોકસંજ્ઞા ખાતર કહેશું અને તરત જ કેસેટ મૂકી દેશો, વાહ અમે આત્મસિદ્ધિનો બહુ કરીએ છીએ. દીકરાના લગ્ન હોય તો ભલે, વહુની અઘેણી હોય તો ભલે, કોઈ વિવેક ભાન કાંઈ છે નહીં, એને તો આત્મસિદ્ધિ એટલે પતી ગયો, આ ચંડીપાઠ નથી, શું મહિંડો છો ઠેકાણા વિના. આ આત્મા સાથેના અનુસંધાન છે. એની અંદર એને આ દશા ન આવે એમાં લખ્યું, આખી આત્મસિદ્ધિ પૂરી થયા પછી કે ઓળખજો જ્ઞાનીને, પરમાર્થની સાધના કર્યા પછી દશા થાય, હજી દેહ છૂટ્યો નથી તો પણ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહાતીત દશા, તો દેહથી ભિન્ન, દેહથી ભિન્ન, દેહમાં છતાં દેહથી ભિન્ન એવો ચેતન, એવી જેની દશા છે એ જ્ઞાની છે. તો એ દશા દેહની કીધી કે દેહમાં સ્થિત એવા ચૈતન્યની કીધી? આ જ્ઞાની દશા કોની કીધી? આવું ચૈતન્ય જે દેહમાં સ્થિત હોવા છતાં, આ પ્રત્યક્ષ જ્ઞાની છે જેની અવસ્થા દેહાતીત છે. અને આ સાંભળનાર મુમુક્ષુ છે એટલે જીલે છે, અને એણે ભગવાનને એની સાબિતી આપી છે કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન. તો કેવી રીતે કેસ તારું અજ્ઞાન ટળ્યું? તને ઉપદેશ પરિણમ્યો, તને અપૂર્વ ભાન આવ્યું, આજ સુધી કોઈ દી નહોતું, કોઈ કાળમાં નહોતું, અનંત કાળમાં નહોતું એવું ભાન હે પ્રભુ આપના આ છ પદની દેશના સાંભળતા મારામાં આવ્યું. શું આવ્યું, શું થયું કે તો ખરો.
ભાસ્યુની જસ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ.
ગુરુ પાસે બોલે છો, જૂઠું તો નહીં જ બોલે ને. ભાસ્યુની જ સ્વરૂપ હતી, તમે આત્માનું જે નિજ સ્વરૂપના છ પ્રકાર કયા પ્રભુ? મને તમારા ઉપદેશથી આ મારું ભાસ્યુ નિજ સ્વરૂપ, મારું સ્વરૂપ તમે જેનું કીધું હોય એવું ભાસ્યુ નિજ સ્વરૂપ, શુદ્ધ ચેતના રૂપ. ઓહો હો, શરીર તે હું નથી, ઇન્દ્રિય તે હું નથી, પ્રાણ તે હું નથી, મન તે હું નથી, શ્વાસ તે હું નથી, આ બધાનો કરનાર એની પાછળ જેના થકી થાય છે, જેના અસ્તિત્વથી આ બધું પ્રવર્તે છે, દેહને જાણે તેહને, જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. આ જે કંઈ બધી ઇન્દ્રિયો દેહ પ્રાણ મન આની બધી જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ આત્માની સત્તાને કારણે, એ ચૈતન્યના અસ્તિત્વને કારણે. ચૈતન્યનું અસ્તિત્વ નથી, આ બધા પદાર્થો પોતાની કઈ ક્રિયા કરી શકે એમ નથી. એકે ઇન્દ્રિય પોતાના વિષયને જાણી શકે નહીં. આવું મને મારું સ્વરૂપ, અને એ માટે કે પ્રભુ શરીરના એક પણ રોમને પણ હું આત્મા નથી માનતો, એટલે શબ્દ મૂક્યો અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. સાહેબ મને જે આત્માનો અનુભવ છે એ દેહાતીત, એટલે શરીરના એક પણ અંગ પ્રત્યંગ રોમે રોમ તમે ગણતા હો કે શ્વાસો શ્વાસ ગણતા હો એનાથી પણ મારું સ્વરૂપ ભિન્ન છે અને છે. આ શિષ્યને પ્રતીતિ થઈ, એટલે કે છે કે સટસ્થાનક દર્શાવીને ભિન્ન બતાવ્યો આપ, તમે અમને ભિન્ન બતાવ્યો, આનાથી ભિન્ન છે, આ દેહથી ભિન્ન છે, દેહમાં સ્થિત છે છતાં દેહ નથી, આવું સ્વરૂપ બતાવ્યું તમે અમને. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યું. અરે આવું મારું સ્વરૂપ આપના ઉપદેશ વચનથી બોધથી મને પ્રાપ્ત થયો. શિષ્યની આ અનુભૂતિ છે, એટલે ઉપસંહારની અંદર જગતના જીવોને આ જ્ઞાની પુરુષ કહે છે કે જ્ઞાનીનું સ્વરૂપ દેહ છતાં દેહાતીત, અને દેહાતીતમાં ડેડ નથી એનો ચૈતન્ય વર્તે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આ વર્તે શબ્દ કેટલો બધો મહત્વનો છે કે સજીવ છે, લાઈવ છે, ઇટ્સ નોટ ડેડ. આજે આપણો આત્મા સુષુપ્ત અવસ્થામાં છે, શરીર સક્રિય છે, ચેતન ચેતના અક્રિય છે, ચેતનાનો પ્રભાવ ક્યાંય પડતો નથી જીવનના વ્યવહારમાં, કારણ કે સતત વિભાવમાં છીએ. છે ચેતનાનો પ્રભાવ ક્યાંય? છે ખરું ચેતના, છતાં પ્રભાવ નથી. પ્રભાવ દેહ અને દેહનો છે, દેહના ધર્મોનો છે. આવી અદ્ભુત દશા સાધન કરવા માટે વૈરાગ્યને ઉપશમ, અને એ માટે થઈને આધાર સત્શાસ્ત્રનો આપ્યો છે. અને એમાં કહ્યું છે કે તમે એટલા માટે આ વિચારો તો કાઢી નાખજો કે કાયા ત્યાં સુધી માયા. કાયા હોવા છતાં પણ મનુષ્યમાં સંપૂર્ણપણે કશાય રહિતપણું સંભવી શકે છે. આ શ્રદ્ધા, આ ચૈતન્ય તત્વની આ શ્રદ્ધા, આ સંકિત કહેવાય, આત્માની શ્રદ્ધા. આ શ્રદ્ધા કે હું આત્મા છું અને પૂર્ણપણે કસાઈ રહીત હું થઈ શકું છું, ભલે દેહ હોય તો પણ. અદ્ભુત વાત છે, અંતર વિચારણાની છે, મનન ચિંતનની છે, અનુપ્રેક્ષાની છે. કરવાનું આ જ છે. મુમુક્ષુ વિચારવાન જીવ છે, તીવ્ર ઉપયોગથી વિચાર કરે, મનન ચિંતનથી વિચાર કરે, પણ વિચાર કરવાની શરત આપી છે. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. સમસ્ત આત્મિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાનના સિદ્ધાંતના તત્વો તને અનુભવમાં આવી જશે જો તું શાંતતાપૂર્વક એકાકીપણે એકાંતમાં ઉપયોગની સ્થિરતા સાથે મન વચન કાયાના યોગને સંક્ષિપ્ત કરી એના વેપારને શાંત કરી. આ શાંતપણું છે. જગતના બધા જ સાવધ્ય સંજોગોથી તારી જાતને નિવૃત્ત કરીને ડીપ પ્લગ યોર સેલ્ફ, બધેથી સંબંધો તોડી નાખો. જેટલા જેટલા કનેક્શન છે એ બધા પેલા કાઢી નાખો. ચારે બાજુ જોડીને બેઠો છો સંસારના અને સામાયિક કરવા બેઠો છો, નહીં થાય. સાવજમ જોગમ પચકખામી, મારા જીવન સાથે એકેય જોગને હું વિદ્યમાન રહેવા નહીં દઉં કે જેનો છેડો સંસાર સાથે જોડાયેલો છે એનો છેડો મારી સાથે જોડાય નહીં. આ શાંત ભાવ છે. અને વિવેકપૂર્વક, મૂઢપણે નહીં કે બેઠો એટલે ઊન મૂન અને ઊંઘ આવે તો ઊંઘી જાય. આ ધ્યાન નથી, આ ચિંતન નથી, આ અનુપ્રેક્ષા નથી, અને તો કાંઈ ન થાય. શરીરનો થાક બહુ તો ઉતરી જાય, અને કાં સપનામાં રવાડે ચડી ગયો તો બે ચાર સારા સપના આવી જાય, અને પછી કે બે કલાક બહુ મજા આવી ગઈ. શું મજા આવી ગઈ? તો દૂધપાક પીધો સપનામાં. મૂરખના જામ. વિવેક, વિવેક એ આત્માનું લક્ષણ છે, શરીરનું નહીં. શાંતતામાં શરીરને બધા સંગથી જોડવું છોડવું, અને વિવેકમાં આત્માની તમામ વિદ્યમાન શક્તિ, જ્ઞાન ધારા જે છે એને પૂર્ણ જાગૃત કરવી. પૂર્ણ જાગૃતિ સાથે વિચાર કર. હવે એ બે સ્થિતિમાં શું કરવું છે? વિચાર કરવાનો છે. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, આ વિચાર કર તો તને તમામ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ તારા અનુભવમાં આવી જશે. એટલે આત્મસિદ્ધિમાં મંત્ર આપ્યો કે કર વિચાર તો પામ. પછી ત્યાં પૂછવું નહીં, કર વિચાર તો પામ, તો તને મોક્ષ માળામાં કહી દીધું છે. વિચાર કેમ કરવો એ કહી દીધું છે. જો પામવું હશે તો આ માર્ગ છે. એ કહે છે આ ડુંગરભાઈને ત્યારે સમજાવ્યું કે જો સત્શાસ્ત્રનો અભ્યાસ કરો, પણ તમે એ ભૂમિકા રાખતા હો કે કાયા છે ત્યાં સુધી માયા હોય એટલે કસાય હોય. આવું મનમાં હોય ત્યાં સુધી પૂર્ણ શુદ્ધિ થઈ શકશે નહીં, કારણ કે ખોટી શ્રદ્ધા છે, મિથ્યા શ્રદ્ધા છે. આ શ્રદ્ધા રાખો, સંભવિત છે. કાયા છતાં પૂર્ણ અકસાયપણું સંભવી શકે, પૂર્ણ વિતરાગપણું સંભવી શકે. લક્ષમાં ન આવે જીવને, સામાન્ય વિચારવાનું હોય તો ન પકડી શકાય, ન કડી શકાય. પણ મુમુક્ષુ એ સામાન્ય વિચારવાન ન હોવો જોઈએ. એનો વિચાર શિસ્તબદ્ધ હોઈએ, વિવેકપૂર્વકનો હોય, સામાન્ય વિચાર ન હાલે, ઓલો આમ કહેતો હતો ને આમ કહેતી હતી ને કહેતો તો કહેતી હતી, એ લોક વિચાર છે. સામાન્ય વિચારમાં તો શાસ્ત્ર શું કહે છે, જ્ઞાનીઓ શું કહે છે, તત્વ શું કહે છે. આવા વૈરાગ્યને ઉપસમપૂર્વક જેના વિચારોની ધાર છે, ભેદી શકે છે, મિથ્યાત્વની ગ્રંથિને તોડી શકે છે એવા વિચારો. અહીંયા કહે છે એ સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. સુંદરદાસે આત્મજાગૃત દશામાં શુરાતન અંગ અંગે કહ્યું છે, તેમાં વિશેષ ઉલ્લાસ પરિણતિથી સુરવીરતાનું નિરૂપણ કર્યું છે. સુંદરદાસના ઘણા ઘણા ગ્રંથો છે, એની અંદર એણે એક આત્મજાગૃત દશા, આ એનું લક્ષણ, જેની દશા આત્માની જાગૃત છે એમાં સુરાતન અંગ છે. આત્મા જ્યારે જાગૃત છે ત્યારે નિર્બળ નથી, આત્મજાગૃતિ જ્યારે વર્તે છે ત્યારે નિર્બળતા નથી, શિથિલતા નથી, હતાશા નથી. કેમ કે એ આત્માના અધિષ્ઠાન ઉપર ઊભો છે, શરીરના નહીં. શરીરના અધિષ્ઠાન ઉપર ઊભો હોય તો હમણાં બરોબર રહેતું નથી, હમણાં તબિયત જરાક નરમ થઈ ગઈ છે, વાહ દુખે છે, પગ દુખે છે, ગોઠણ દુખે છે, તો દેહના અધિષ્ઠાન ઉપર ઊભો છો, તારા વિચારમાં કઈ વળે એમ નથી. સુરાતન અંગ આત્મજાગૃત દશામાં કેવું છે, ઉલ્લાસ પરિણતિ કેવી વર્તે છે, જો ચિંતન જ કરે છે. અને એ જે વાત મૂકી છે કે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે, કાયા હોવા છતાં પૂર્ણ કસાઈ રહિત પણ સંભવી શકે, સર્વથા રાગ દ્વેષ રહિત પણ શક્ય છે, એ માટે આ સુંદરદાસના સુરાતન અંગની અંદર વાત મૂકે છે. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રી હું કતલ કરી કયો રજપૂતો હૈ, માર્યો મહામત્ત મન મારે અહંકાર મીર, મારે મદ મચ્છર હું એસો રન રૂતો હૈ, મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દઉં, સબકો સંહાર કરી નિજ પદ પહોંચતો હૈ, સુંદર કથ એસો સાધુ કૌ સુરવીર, વૈરી સબ મારી કે નિચિંત હોઈ સૂતો હૈ. એના સુરાતન અંગની 21 અને 22 આ સવૈયો કૃપાળુ દેવે આ પદમાં અલપત્રમાં લખ્યો છે. એ જુઓ, સંયમ એ સુરાતનનો વિષય છે. સાધુ શરણમ મુજને હોજો, સંયમ સુરા બનવા, મા બાઈ જેવા નહીં. એટલા માટે સાધુનું શરણ નથી લેવાનું. 22 પ્રકારના પરિસરનો જે જય કરે છે અને ઘોર ઉપસર્ગની અંદર જેની સ્થિરતાને આંચ આવતી નથી એવા સાધુનું હું શરણું લઉં છું, તો જરી તરી વાતની અંદર ઢીલો થઈ જાય તો તને સાધુનું શરણું ક્યાં હતું. ચારે ચાર શરણા કીધા છે જીવની ભવિતવ્યતા વધારવા માટે. આચાર્ય એ પ્રશ્ન કર્યો છે કે સાહેબ, જીવની ભવિતવ્યતાના પરિપાક માટે શું કરવું, તો ચિરંતન આચાર્યએ 3 કદમ આપ્યા છે. પોતાના પાપોની દુષ્કૃતિઓની નિંદા અને ગ્રહા કરવી નંબર 1, પોતાના અને જગતના જીવોના સુકૃતની અનુમોદના કરવી નંબર 2, અને 4 શરણાના ગ્રહણ કરવી, શરણાપન થવું એ નંબર 3. આ 3 પ્રકારના ઉપક્રમથી જગતના જીવો પોતાની ભવિતવ્યતાને ઉત્તરોત્તર મજબૂત બનાવે છે. યોગ્યતા મોક્ષને પ્રાપ્ત યોગ્યતા આવી ભવિતમાં તો નિંદાગ્રહમાં આ આલોચના પ્રાયશ્ચિત ક્ષમાપના આ બધું નિંદાગ્રહમાં આવે છે, પ્રતિક્રમણ આ બધી ક્રિયાઓ. અનુમોદના કોઈ પણ જીવનું ગુણ જોઈને ગુણીજનને એના પ્રત્યેનો પ્રમોદનો ભાવ, અને અનંતા તીર્થંકરોએ આપણા ઉપર જે ઉપકાર કર્યો છે એનું સતત સ્મરણ એ સુકૃતની અનુમોદના છે. અને 4 શરણા લેવા જેવા હોય જગતની અંદર તો અરિહંતનું, સિદ્ધનું, સાધુનું અને કેવડીએ પ્રરૂપિત કરેલ ધર્મનું. બસ આ 4 શરણા લેવાથી આ જીવ પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. એને પંચસૂત્ર, આપણે ત્યાં બહુ જ મહત્વનું સૂત્ર કીધું છે. આ પંચસૂત્રના પહેલા ખંડની અંદર પ્રશ્ન કર્યો છે, પ્રભુ જીવની ભવિતવ્યતા કેવી રીતે જલ્દી ઉત્તરોત્તર વધે, તો એ કેસે આ ત્રણ પ્રકારના ઉપક્રમ આપ્યા છે. તો અહીંયા સુરાતન અંગ, આ સુરાતન અંગ એ શું કરે છે, મારે કામ ક્રોધ શબ્દ સૌથી શરૂઆત કરી છે. કામ આક્રમા આક્રો વિજય કામનો છે. જીવને અનંત કાળથી પહેલામાં પહેલો પરિચય હોય તો સ્પર્શેન્દ્રિયનો છે. એકેન્દ્રિય અવસ્થાથી એની પ્રગતિ થઈ છે, એ પાછો પડ્યો છે, અનંતવાર ગયો છે, ચડ્યો છે, પડ્યો છે, પણ એકેન્દ્રિયપણું તો એનું સદૈવ રહ્યું છે. તો આ એક એની અંદર અનાદિ સંસ્કાર જે છે વૃત્તિનો એ કામનો છે. એટલે કે મારે કામ ક્રોધ, અને પછી બીજો આવે છે ક્રોધ. કંઈ પણ વસ્તુમાં જલ્દીમાં જલ્દી જો જીવની અંદર જાગૃત થઈ જાય, કસાય, તો પેલો ક્રોધ થઈ જાય છે. તો મારે કામ ક્રોધ સબ લોભ ને મોહ પીસી ડાળે, એને તો દરણાની જેમ દળી નાખે છે. આ સુરાતન અંગ છે એનું, કે કામ ક્રોધને તો મારી નાખે, હણી નાખે. આપણે ભક્તામુરમાં કલ્યાણ મંદિર સ્તોત્રમાં પણ કહીએ છીએ કે કામનો વિજય કર્યો છે ને હણી નાખ્યા છે. કલ્પોના જે એવું એ જે ગાથાઓ છે એની અંદર એ બધી વસ્તુ સરસ રીતે આવે છે. ઇન્દ્રિયો કતલ કરી કયો, રજપૂત એવો છે કે હાથમાં તલવાર છે, ઇન્દ્રિયોની કતલ કરે છે, એટલે ઇન્દ્રિયોના વિષયોની. એક પણ ઇન્દ્રિયના વિષયને ઉભો થવા દેતો નથી આ સાધુ. ઇન્દ્રિયોનો વિષય જોર કરે તો એટલો જાગૃત છે. ઇન્દ્રિય હું કતલ કરી કયો રજપૂત હોય, રજપૂત છે, નબળો નથી. માર્યો મહામત મન, અને આ મન છે કેટલું બધું પરેશાન કરે છે. એ મદ એટલે કેફમાં, નશામાં છે, મહાન નશો, અભિમાન કેટલું મનનું. તો આવા મનને માર્યો, એ મનને પણ મારે છે. મારે અહંકાર મીર, અને અમીર જેવો ઉમરા જેવો અહંકાર મનનો એટલો ઉપર ચડતો હોય, આવો મનના એના અહંકારને એને પણ મારે છે. મારે મદ મચ્છર હું, મદ આઠ પ્રકારના મદ, જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, વિદ્યા મદ, ઐશ્વર્ય મદ, અને પદ મદ, રિદ્ધિ મદ, આઠે પ્રકારના મદ. કંઈક પણ વસ્તુ મળી તો આને અભિમાન કરવાનું, કંઈક ને કંઈક તણખલું મળી ગયું. કાંઈ ન હોય તો કે અમે કાંઈ જેવા તેવા નથી, અમારું કુળ કયું, હવે પણ તું ભૂખે મરસ અને સસ્તું અનાજ લેવા જાશ, અને તું આમ અભિમાનમાંથી નીચો નથી ઉતરતો, અમારું કુળ કયું. જાતિ કઈ, કાં પોતાના બળનું, કાં પોતાના રૂપનું, કાં પોતાના તપનું, કાં પોતાની વિદ્યાનું, કા રિદ્ધિ, કંઈક પૈસા મળી ગયા ગમે ત્યાંથી એ રિદ્ધિનું, અને કાં ઐશ્વર્ય એટલે પદનું. ક્યાં કોઈ જગ્યાએ કમિટીમાં મુકાઈ ગયો મરાણા, હું આ કમિટીનો મેમ્બર છું, હું સેક્રેટરી છું, હું આમ છું, હું તેમ છું, આ પદની અંદર લટકી રહ્યો. એકય બાકી, એકય ગુણ કહેવા જેવા નથી, એકય શક્તિ નથી. પણ શું કે, તો અમે તો ચૂંટાયેલા છીએ, આ વિસ્તારના કોર્પોરેટર છે, ખલાસ. એક પદ સત્તાનું તણખલા જેવું, એક રિદ્ધિ કઈ વાતમાં માલ નહીં, આવા બધાથી મદ, આ જીવ આઠ મદથી ઘેરાયેલો છે. અને મત્સર કોકની પાસે હોય એટલે ઈર્ષા આવે, એનાથી સહન થાય નહીં. મત્સર ભાવ એ ઈર્ષા ભાવ છે. પોતાને કઈ છે એવું નહીં, પણ આ વસ્તુ મારી પાસે નથી ને બીજા પાસે હોય તો એનાથી સહન ન થાય, આ અસૂયા છે. તો મારે મચ્છર એસો રણ ઋત, એવો રણમાં જજુમે છે કે એક કઈને છોડતો નથી. રજપૂત જ્યારે રણમાં હોય ત્યારે જ્યાં જ્યાં એને પોતાના દુશ્મનો દેખાય એક કઈને છોડતો નથી. એમ કે છે, મન અહંકાર મદ મત્સર આવો એ રજપૂત રણની અંદર જજુમે છે. મારી આશા તૃષ્ણા ઉની પાપીની સાપીની દઉં, આશાને તૃષ્ણાને પણ મારી નાખે છે, એ પાપીની છે અને સાપીની છે. સર્પીની જેવી સડવડાટ કર્યા જ કરશે, તૃષ્ણા જ્યાં સુધી હશે ત્યાં સુધી જીવને શાંતિ નહીં થાય. સર્પની ચંચળતા છે એમ તૃષ્ણા, આંખની અંદર પણ જો વાસનાના સર્પલા જો હડકા ચાલુ હશે તો એ જીવ ક્યાંય સ્થિર નહીં રહી શકે, વિકારની અંદર ખેંચાઈ જશે. મારી આશા તૃષ્ણા દઉં સબકો સંહાર કરી, નિજ પદ બધાનો સંહાર કરી અને પોતાના પદ ઉપર પહોંચે છે. સુંદર કહત એસો સાધુ કહું સુરવીર, વૈરી સબ માલિકે નિશ્ચિંત હોય સૂતો હોય. સુંદરદાસ કહે છે, એવો કયો સાધુ સુરવીર છે કે આ કોઈને માયરા વિના સૂતો હોય? આ નિશ્ચિંત સૂતો છે બધાને માયરા પછી. આખું રણક્ષેત્રની અંદર તમામે તમામ શત્રુઓનો નિકાલ કરીને હવે નિશ્ચિંત થયો છે. નિશ્ચિંત ક્યારે થાય? કે હવે કોઈ વિપક્ષ પરિબળ છે નહીં, સામુ પરિબળ નથી. આ કે છે એવો નિશ્ચિંત હોઈને આ સાધુ છે. આ સાધુ આટલો સુરાતન છે એટલે સાધનામાં જ્યારે છે એ પરિષ જય કરે છે, ઉપસર્ગ જય કરે છે, નિશ્ચિંત છે, એને બધા જ પોતાના શત્રુઓનો નાશ કર્યો છે. આવો સાધુ, કેટલી અદ્ભુત વાત મૂકી છે. આવી સાધુની સ્થિતિમાં એનું સુંદરદાસના સુરાતન અંગને લક્ષમાં લેવા કૃપાળુ દેવે સૌભાગ અને ડુંગરસિંહને કહ્યું છે કે આ જેમ આપણે આગમની અંદર એક વાત આવે છે કે કોણ સૂઈ શકે શાંતિથી, સુખેથી કોણ સૂઈ શકે? તો છ જીવ નિકાય અધ્યયનની અંદર આગમમાં એક વાત આવે છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, જેને મૃત્યુની સાથે, હું નહીં જ મરું આવી જેને ખાતરી હોય, અને જે મૃત્યુથી ભાગી છૂટે એવો હોય કે કદાચ આવે તો એ મને પકડી શકશે નહીં, તે ભલે સુખે સુવે. એને સુખેથી સુવાનો અધિકાર છે, બાકી તો તને સુવાનો અધિકાર નથી. બધાને મારીને આ નિશ્ચિંત સાધુ નિશ્ચિંત થયો છે, એ મૃત્યુથી પણ પર થયો છે. ભગવાને યશોદાએ પૂછ્યું કે પ્રભુ શેની ચિંતા કરો છો? તો કે જગતના જીવો ભયથી જીવે છે. તો જગતના જીવોને શેનો ભય છે સ્વામી? તો કે મૃત્યુનો ભય છે. તો યશોદા મહાવીરને કહે છે, તમે મૃત્યુને મારી શકશો? તો મહાવીર જવાબ આપે છે, યશોદા ધર્મથી મૃત્યુ મરે છે, અને હું લોકોને એવો ધર્મ આપીશ કે જેથી કરીને લોકોને મૃત્યુનો કોઈ, આત્માની અમરતાનો ધર્મ, ચેતનની શાશ્વતતાનો ધર્મ. હું શરીર નથી તો પછી મૃત્યુનો ભય ક્યાંથી? હું દેહ નથી તો મરણ કોનું? આવો ધર્મ હું જગતના જીવોને આપીશ. આ મહાવીરનો ધર્મ, આ કૃપાળુ દેવનો બોધ માર્ગ. આ પ્રકારની સાધુઓની આ ચર્યા એ નિશ્ચિત છે, હવે એને મૃત્યુનો પણ ભય નથી. છેલ્લામાં છેલ્લો ભય હોય તો બધું જ જાય, પણ મૃત્યુને કોઈ ટાળી શકતું નથી. જૈન ધર્મ કહે છે કે મૃત્યુને ટાળીને અમે નિશ્ચિંત બનીને બેઠા છીએ, કારણ કે અમે મુમુક્ષુ થયા છીએ, હું શરીર નથી. તો મૃત્યુ મારું થઈ શકે, હું દેહ નથી, હું આત્મા છું. અજર અમર અવિનાશી હું દેહાતીત સ્વરૂપ, દેહ જ તો મૃત્યુ છે. પછી ભાગી છૂટવાની વાત નહીં, ભયની વાત રહી, પણ અજર છું, અમર છું, અવિનાશી છું, તો દેહથી પર છું. આ દર્શન, આ વિતરાગ માર્ગ, આ કૃપાળુનો બોધ, આ શાસ્ત્ર જગતના જીવોને મૃત્યુથી પર લઈ જાય. લે હવે સુખેથી સુખ તું તારે, કોઈના બાપની ચિંતા કઈ હાડીબાર નથી, કાળ પણ તને કઈ કરી શકશે નહીં, કેમ કે આત્મા કાળથી પણ પર છે, સનાતન છે, ત્રિકાળ છે. શરીર કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે, આવું સ્વરૂપ તત્વનું છે. અહીંયા પત્ર પૂરો થાય છે, આપણી વાતમાં પૂરી કરી. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ.